ટ્રેક નંબર 13 શુદ્ધ નહીંનો વિષય શુદ્ધાત્મા વિશે. શુદ્ધ નહીંનો વિષય શુદ્ધાત્મા અનુભવાય છે. શુદ્ધાત્મા કેવો છે, પર્યાય વાળો કે પર્યાય વગરનો, તે તો સ્વાનુભવી ભગવતી ચંપાબેન શ્રી જ સમજાવી શકે.
સકળ તરંગે અનંત ભાવ કરીને જે ગુણ ગાય તે જીવ કરીને મુક્તિ જાય. સંસારમાં શરણ ચાર અવર શરણ ને કોઈ જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગુઠે અમૃત છે લગતી તણા ગંડા ગુરુવર તમને સમજે તો સદા માનવું છે.
शुद्ध नहीं किसको कहते हैं और क्या
शुद्ध नहीं शुद्ध स्वरूप जो आत्मा का है, आत्मा का जो शुद्ध स्वरूप है उसकी शुद्ध अनुभूति करना वो शुद्ध नहीं, इसको शुद्ध नहीं कहते. कि जो द्रव जैसा है वैसी अनुभूति हमें निर्विकल स्वरूप इसको भी शुद्ध नहीं कहते. और द्रव दृष्टि वो जैसा द्रव है उसकी परिणति जो कायम चलती है उसको भी शुद्ध नहीं कहते.
यानी कायम अनादि नहीं,
कायम अनादि नहीं जो सम्यक दृष्टि को जो कायम जो द्रव दृष्टि की परिणति चलती भीतर है स्वानुभूति में जो शुद्ध नहीं उसमें स्वानुभूति की शुद्ध नहीं लगी है. कि शुद्ध नहीं छोड़ना मत ऐसा है, शुद्ध नहीं गए मोक्ष है शुद्ध नहीं छोड़वा थी पहला ही आ गया छे नहीं छोड़िया एकदम जो शुद्ध नहीं कभी नहीं छोड़ना. इसलिए समय दृष्टि को द्रव दृष्टि होती है उसकी परिणति कायम चलती है, उसको उपयोग तो बाहर जाता है परिणति तो कायम चलती है, इसको भी शुद्ध नहीं कहता है.
ज्ञान धारा
बराबर चलती है इसको भी शुद्ध नहीं कहते. एक द्रव को लक्ष्मण लेकर उसकी जो परिणति चलती है उसको इसको शुद्ध नहीं कहते. इसके साथ पर्याय की अनुभूति होती है, अंशिक शांति का वेदन होता है, ये सब होता है. अने दूसरी शुद्ध ने ये शुद्ध द्रव का अनुभव कई तरह से आया है. शुद्ध का अनुभव वही शुद्ध है, इसलिए जो निर्विकल्प स्वानुभूति होती है उसको भी शुद्ध नहीं कहते. पर निर्विकल्प स्वानुभूति तो छूट भी जाती है और द्रव दृष्टि की परिणति है वो छूटती नहीं, समय दृष्टि को निरंतर चलती. और स्वानुभूति यानी शुद्ध द्रव की सहानुभूति जो निर्विकल्प सहानुभूति होती है वो निर्विकल्प सहानुभूति से मोक्ष होता है, ऐसा का अर्थ निकलता. निर्विकल्प सहानुभूति वो ही मुक्ति का मार्ग है, यदि कि शुद्ध नहीं मुक्ति का मार्ग है. जो सहानुभूति मुक्ति का मार्ग है इसलिए शुद्ध नहीं मुक्ति का मार्ग है. पर शुद्ध नहीं छोड़ना है इसलिए वो कायम चलती है, इसको भी शुद्ध नहीं कहते. और निर्विकल्प सहानुभूति को भी शुद्ध नहीं कहते.
उत्पाद
वाली पर्याय पर इस दृष्टि का विषय तो ये शाश्वत द्रव है, इसका
लक्ष्य
उसके ऊपर परंतु उत्पाद होता है परंतु दृष्टि निर्विकल्प स्वानुभूति में भी उत्पाद द्वैत्व तो करे, इसमें भी के उत्पाद द्वैत्व छुप नहीं जाता है। जैसा सिद्ध भगवान का अनुभव वैसे निर्विकल्प स्वानुभूति होते हैं। सिद्ध भगवान में भी उत्पाद होता है तो निर्विकल्प स्वानुभूति में भी उत्पाद द्वैत्व होता है, परंतु इसकी दृष्टि की परिणति एक द्रव्य वेदन इसको शुद्ध शुद्ध होता है। वेदन शुद्धात्मा की परिणति का शुद्ध परिणति का वेदन होता है, इसलिए इसको भी शुद्ध नहीं कहते।
ये शांति
विषय और विषय दोनों एक करके शुद्ध नहीं कहते।
विषय को और विषय को दोनों
दोनों को शुद्ध
नहीं शुद्ध नहीं कहते और उसको प्यारना नहीं है कैसा उसका
इसका विषय विषय दोनों को प्यारना इसको एक इसकी परिणति करना इसका अनुभव करना वो शुद्ध
यानी इस उपलब्धि को भी नहीं त्यागना और इसका जो विषय है उसको भी नहीं
त्यागना,
ये दोनों चीज इसमें
इसमें परिवृत्ति को नहीं त्यागना है तो विषय को नहीं त्यागना लेकिन निर्विकल्प स्वानुभूति को भी नहीं
त्यागना
वो भी मुक्ति का मार्ग दो तीन चीज इसमें आ जाती है।
तो ये केवल ज्ञान की तैयारी की बात तो नहीं
केवल
ये तो नहीं क्योंकि ये तो सड़क की बात है
अच्छा
ये तो चौथे से शुरू हो जाती
है
चौथे से बाद होते
चौथे से केवल मन नहीं हो तब तक
तो ये शुद्ध तन्नति तो निरंतर रहती है और ये शुद्धोप योग जो है ये कभी कभी
नहीं कभी
तो लेकिन दोनों का नाम शुद्ध नहीं है
दोनों का शुद्ध नहीं
शुद्ध
सहानुभूति को भी समय साल में शुद्ध नहीं कहने में आता और शुद्ध प्रेम के लिए तो इसको भी शुद्ध नहीं के लिए
अच्छा तरकारी द्रव को भी शुद्ध नहीं कहा तो वो तरकारी द्रव को भी कहीं कहीं शुद्ध नहीं कहा ना
शुद्ध नहीं कही इसको विषय को शुद्ध नहीं के लिए
अच्छा
त्रिकाली द्रव तो कायम है पर त्रिकाली द्रव पर दृष्टि करने हो तो उत्पाद वाली पर्याय को शुद्ध नहीं एम नहीं उसको जो विषय है वो विषय को त्रिकाली द्रव है त्रिकाली द्रव है इसको जो विषय करता है जो दृष्टि वो दृष्टि परिणति इसको शुद्ध नहीं कहता है अरे वो निर्विकल्प स्वानु होते होते इसमें उत्पाद वाली पर्याय आ जाती है पर दृष्टि को तो उसको द्रव पर है वेदन परिणति
वेदन पर
वेदन पर इसलिए द्रव और पर्याय की परिणति दोनों मिलकर इसको तो शुद्ध नहीं निर्विकल्प स्वानुभूति में तो उत्पाद और त्रिकाली दोनों को शुद्ध इसमें पा लेते हैं परंतु जो कायम चलती है ना वो तो एक द्रव प्रदर्श की इसको शुद्ध
नहीं ये जैसे धारा
नहीं चलती है इसकी धारा नहीं चलती है इसको धारा नहीं चलती धारा चलती है ना त्रिकाली इसलिए कायम चलती है इसको शुद्ध नहीं उसमें तो दृष्टि सानुभूति में दृष्टि तो शाश्वत विकारित द्रव्य दृष्टि वेदन
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 शुद्ध नहीं विषय और शुद्धात्मा एनु स्वरूप केवु छे जरा
शुद्ध नहीं विषय और शुद्धात्मा अनादि अनंत शाश्वत छे शाश्वत आत्मा એ શુદ્ધ નહીંનો વિષય છે એમાં ભેદ ને બધું ગૌણ થઈ જાય છે શુદ્ધ નહીં ની અંદર એક ચૈતન્ય દ્રવ એ અખંડપણે આવે એમાં બધા ભેદભાવ ગૌણ થઈ જાય છે જ્ઞાનમાં બધું જણાય છે આત્મામાં જ્ઞાન છે દર્શન છે ચારિત્ર છે જ્ઞાન અભેદને જાણે જ્ઞાન ભેદને જાણે જ્ઞાન ગુણ પર્યાય બધાને જાણે છે દ્રષ્ટિનો વિષય એક ચૈતન એમાં એ સામાન્ય એમાં બધા વિશેષોને ગૌણ કરીને એક નાયક ઉપર દ્રષ્ટિ કરે છે એ શુદ્ધ નહીંનો વિષય છે એક નાયકને લક્ષ માંગે છે એમાં બીજા વિચારો કરતો નથી કે આ જે અનાદિ અનંત અસ્તિત્વ છે આ ચૈતન્ય અસ્તિત્વ ચેતનનું અસ્તિત્વ તે જ હું છું બીજા કોઈ ઉપર દ્રષ્ટિ કરતો નથી બીજા ક્યાંય રોકાતું નથી ભેદભાવમાં રોકાતું નથી હું કોણ છું એમ વિચાર કરતો આ એક ચૈતન્ય અસ્તિત્વ તે જ હું છું એમ દ્રષ્ટિને એના ઉપર સંભાવીને ઉત્સાહ કરું છું પ્રમોદ અને
પ્રમોદ એનાથી જે રહીશ કીધો એવું જ્ઞાન
વિકારી પર્ય અને શુભ ભાવ, એમાં બે શુભા શુભ ભાવ બે આવી જાય છે, બે આવી જાય શુભા શુભ ભાવ થી રહી છે. એક નાયક શુભ ને અશુભ ભાવ બે થી રહી છે એકલો નાયક, જેમાં પ્રમત ને અપ્રમત ના ભેદ પણ નથી, જેમાં અશુભતા તો દૂર રહું પણ અશુભા શુભા પણ પ્રમત અપ્રમત ના ભેદ જે છે એ ભેદ પણ, જેમાં સાધક દશાના ભેદ ના વિકલ્પ સાધક દશા વચ્ચે આવે છે, પણ સાધક દશા જે હું જ્ઞાન છું દર્શન છું ચરિત્ર છું કે પ્રમત કે અપ્રમત એ જાતના જે વિકલ્પો એ વિકલ્પ એના વિકલ્પ પૂરતો પણ હું નથી, હું તો જ્ઞાયક છું. પ્રમત અપ્રમત ના જે ભેદ પડે સાધક દશાના એટલો હું નથી, હું તો જ્ઞાયક છું. એટલે એમાં શુભાશુભ બે ભાવ આવી જાય છે, એકલા અશુભ કે એમ એમ બે થી બે થી જુદો છે એ પોતાનો સ્વભાવ નથી. જેમાં પ્રમત અપ્રમત થી દૂર રહો એમ આવે તેમાં શુભ ભાવ આવી જાય છે. સાધક દશાના ભેદ પણ જેમાં દૂર થાય હું એકલો, દ્રવ્ય દ્રષ્ટિ જ મુખ્ય વિધિ છે, પ્રમત અપ્રમત ના ભેદ નથી. ચોથા પાંચમાં છઠ્ઠા સાતમા ગુણતા ઠેઠ બધી જે ઠેઠ સુધના જે ભેદ ગુણસ્થાન ના પડે એ ભેદ પણ જ્ઞાયકમાં નથી, હું તો જ્ઞાયક તે જ્ઞાયક છું એવો અર્થ ન્યા છે. હું પૂરો દ્રવ્ય દ્રષ્ટિએ પૂરો છું. આચાર્ય દેવ પ્રમત અપ્રમત દશામાં જીલે છે એમ કે છે, પ્રમત અપ્રમત ના ભેદ પડે એ પણ મારામાં નથી, હું તો જ્ઞાયક છું. પ્રમત અપ્રમત સાધક દશા તો વચ્ચે આવ્યા વગર રહેતી નથી, પણ એ મારી દ્રષ્ટિમાં નથી. એમ બે ભાવ ભેગા આવી જાય સુભનશ. સાધક દશાની અધૂરી પર્યાય પૂરતો પણ હું નથી, ત્યાં શુભા સ્વભાવ તો એમ આવી જાય. અધૂરી પર્યાય એટલો હું નથી, હું તો પૂરો જ્ઞાયક છું. પ્રમત નથી અપ્રમત નથી એ જ્ઞાયક ભાવ. દ્રષ્ટિ તો આચાર્ય બતાવી કે છઠ્ઠી સાતમી ગુણસ્થાને જીવતા હતા મુનિરાજ કુંકુંદાચાર્ય, તો પણ કે છે કે આ પ્રમત દશા કે અપ્રમત દશા એ બે દશાથી હું તો એક જ્ઞાયક છું, બે પર્યાયના ભેદો છે. દ્રષ્ટિ તો અહીંયા કરવાની. આચાર્ય દેવે સમ્યક દર્શન ની ભૂમિકા એનાથી આગળ ગયા, ચારિત્ર ની ભૂમિકા મુનિ ની દશામાં છે કે છઠ્ઠી સાતમી ગુણ સ્થાને વારંવાર એમને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. નિર્વિકલ્પ દશા એ મુનિરાજ ને કુંકુંદાચાર્ય દેવ જે મુનિરાજો ને છઠ્ઠી સાતમી ગુણ અંતર્મૂર્ત અંતર્મૂર્ત ના કાળમાં ક્ષણ ક્ષણમાં સ્વાનુભૂતિ પ્રગટ થાય, ક્ષણ ક્ષણમાં ક્ષણે અંતરમાં આવે ક્ષણ બહાર આવે, ક્ષણ અંતરમાં જાય ક્ષણે બહાર આવે છે. બહાર આવે ત્યાં એ વિચારો શુભ ના જે આવે છે કે શાસ્ત્ર લખવાના કે દેવ ના ગુરુ ના
વિકલ્પ કહેવાય,
એ વિકલ્પ બહાર આવે એ વિકલ્પ છે. જે શુભ ભાવ આવે એ વિકલ્પ છે, અને અંતરમાં જાય વિકલ્પ છૂટી નિર્વિકલ્પ દશા વિકલ્પ છૂટી જાય અને અંતરમાં નિર્વિકલ્પ દશા ત્યાં કોઈ વિકલ્પ રહે છે. નાયક કી પરિણતિ કી દ્રઢતા હોને સે ઓર વિકલ્પ છૂટ જાતે, પણ ઇસકી ઉગ્રતા હોના ચાહિએ. નાયક કી ધારા કી ઉગ્રતા ભેદ જ્ઞાન હોના ચાહિએ. મેં દ્રવ્યાર્થિક દ્રષ્ટિ મેં દ્રવ હું એ વિભાવ મેં ચૈતન અનાદિ અનંત શુદ્ધાત્મા એસા દ્રવ્ય પર દ્રષ્ટિ ઓર દ્રષ્ટિ કરને સે જ્ઞાયકતા પ્રગટ હોતી. એ જ્ઞાયક કી પરિણતિ કી દ્રઢતા હોને સે વિકલ્પ છૂટ જતા હૈ. નયાત્મ
ક્યાં હુઆ
પર્યાય વિના કા ગ્રહણ કે પરી જ્ઞાન સબકા હોતા હૈ
અનુભૂતિ સે પહેલે.
હા, ઇસકી પ્રતીત યથાર્થ મેં કે વિકલ્પ છૂટને પહેલે મેં મતિ શ્રુતિ નિર્ણય કરતા હૈ कि मैं हूँ चैतन्य स्वभाव, नायक स्वभाव मैं हूँ, ये मैं नहीं हूँ, ऐसी प्रतीति दृढ़ होती है, इसका ज्ञान दृढ़ होता है, और ऐसी लीनता जब दृढ़ हो तो विकल्प छूट जाता है। ये स्वरूप आचरण चारित्र ऐसा विशेष होने से विकल्प छूट जाता है। ये शास्त्र में आते हैं ना, मति श्रुत से निर्णय होता है कि मैं एक नायक हूँ, मति श्रुत में अपना स्वरूप तरफ उपयोग की लीनता होने से विकल्प छूट जाता है।
अनुभूति में तो प्रमाणात्मक ज्ञान हो जाता है, तो अनुभूति से एक समय पहले जो मोक्ष जीव ध्यान करता है उस समय प्रमाण ज्ञान तो बनता नहीं है, तो नयात्मक ज्ञान में जो द्रव्य आएगा वो पर्याय बना कहा आएगा।
इसके पहले भी नए और प्रमाण दोनों का ज्ञान रहता है, और स्वानुभूति में भी नए और प्रमाण दोनों रहता है। इसको शुद्ध नहीं की अपेक्षा है, शुद्ध नए कहने में आता है, प्रमाण भी कहने में आता है, स्वानुभूति को भी, इसको भी नए और प्रमाण दोनों है। उसके पहले भी नए और प्रमाण दोनों है, एक नई नहीं है।
दृष्टि के विषय में जो पर्याय का अभाव,
पर्याय बिना का द्रव्य आया, पर ज्ञान साथ में रहता है। पर्याय बिना का द्रव्य आया दृष्टि का विषय में, तो भी ज्ञान में सब आता है, दृष्टि और ज्ञान दोनों साथ में रहता है। एक ज्ञान का ऐसा सम्यक ज्ञान है, प्रमाण ज्ञान ऐसे, प्रमाण ज्ञान इतने कोई ऐसे कहीं इसका कहीं जरूरियात नहीं, ऐसा ज्ञान नहीं, तो ज्ञान सम्यक ज्ञान है। दृष्टि जैसे सम्यक है वैसे ज्ञान भी सम्यक है, ज्ञान भी कार्य करता है, दृष्टि भी कार्य करती है, दोनों कार्य करते हैं। दृष्टि मुख्य रहती तो भी ज्ञान इसके साथ में रहता है।
ये विकल्प का है, समस्त ज्ञानी ने सुजने नो आलमन रहे छे कि नथी, आ जो हेतु होय तो नयो नो प्रयोजन छे थया पछी
નિર્વિકલ્પ અવસ્થામાં વિકલ્પ વાળી નયું ઉભી નથી રહેતી, એટલે નયું વિલીન થઈ જાય, નય ની લક્ષ્મી ક્યાંય ચાલી જાય છે, બધું આવે છે ને, નિક્ષેપ ના સમ પ્રમાણ અસ્ત થઈ જાય છે, એ બધે વિકલ્પાત્મક જે નય ને વિકલ્પાત્મક પ્રમાણ ને એ બધું અનુભવમાં એ નથી, અને વિકલ્પ વાળું નથી, પણ નય એટલે અનુભૂતિના અર્થમાં કે એને પોતાના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, તો જેમ છે એમ દ્રવ્ય ઉપર જે દ્રષ્ટિ ગઈ ને એ તરફની પરિણતિ થઈ એમને છે, માટે એ અપેક્ષા એની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ તો છે જ, માટે એને શુદ્ધ નય કહો કે આત્માની અનુભૂતિ કહો, બધું એક છે, સમયસરમાં આવે છે એ શુદ્ધ નહી, એટલે એને શુદ્ધ જે શુદ્ધાત્માને ગ્રહણ કર્યો ને તે રૂપે શુદ્ધ પરિણતિ થઈ એવા અર્થમાં છે, એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ તો એમને છે, પણ એ નિર્વિકલ્પ છે, વિકલ્પ વાળી નહી નથી, કે હું આ શુદ્ધ છું, કે આ હું શુદ્ધ છું, આ પર્યાય છે, એવી જાતના કોઈ વિકલ્પ નથી, વિકલ્પ નથી, પણ શુદ્ધાત્મા જે રીતે છે એ રૂપે એની પરિણતિ છે, અને શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ એની સ્તંભી ગઈ છે, શુદ્ધાત્મા તરફ જ પરિણતિ, જે લક્ષમાં લીધી દ્રષ્ટિએ જે લક્ષમાં આત્માને લીધો ત્યાં જ એની પરિણતિ સ્થિર છે, ત્યાં જ એની દ્રષ્ટિ સ્થિર છે, અને પર્યાય જે પરિણતિ પ્રગટ થઈ નિર્વિકલ્પ અવસ્થાની એ પરિણતિ છે, એટલે એને એ અપેક્ષા શુદ્ધ નહીં છે, પણ વિકલ્પ વાળી નહીં નથી, નિર્વિકલ્પ શુદ્ધાત્મા ને શુદ્ધ પરિણતિ ને બે ની જ્ઞાન જાણે છે, જ્ઞાન સાથે છે, આનંદ ની અનુભૂતિ, જ્ઞાન એના ગુણો બધાને જ્ઞાન જાણે છે, દ્રષ્ટિ ને જ્ઞાન બે કામ કરે છે, પણ એ નિર્વિકલ્પ
રૂપે
છે, અપેક્ષા નિર્વિકલ્પ છે, વિકલ્પ વાળી
નથી,
એ નહી છૂટતો
નથી,
એ તો છૂટતો નહી, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કે એ નહી છૂટતો નથી।
ભલે આખી એટલે એમાં પર્યાયમાં ગૌણ થાય છે, પર્યાય શુદ્ધિ નથી પડી જતા ગૌણ થાય છે, પણ સામાન્ય જે કાયમ ટકનારી છે મૂળ છે, એ મૂળ વસ્તુ છે. વ્યવહાર આત્મા બે આત્મા જુદા નથી, એક જ છે. સામાન્ય વિષય આત્મા જુદા નથી, સામાન્ય અનાદિ અનંત છે. પર્યાય પણ વસ્તુ સ્વરૂપ છે, દ્રવ્યગુણ ને પર્યાય બધી વસ્તુ છે, પણ એ પર્યાય છે અંશરૂપ ભેદરૂપ, એ ટકતી નથી, બદલાય છે. ગુણ છે ગુણ ભેદ લક્ષણ ભેદ છે, પણ આખું જે વસ્તુ છે સામાન્ય એ વસ્તુ આખી છે, એ મૂળ વસ્તુ છે, એ અસર છે, આલંબન એનું લેવાનું છે. આ બધું એનું સ્વરૂપ છે, પર્યાય છે, ગુણ છે.
પરિપૂર્ણ છે આત્મામાં, એક અંશ પરિપૂર્ણ થઈને રહેતો હોય તો બીજા અંશ ને શૂન્ય થવું પડે, તો આ વાત કૃપા કરીને સમજાવશો.
ગુરુદેવ બધું સ્પષ્ટ કરીને ખૂબ સમજાવ્યું છે. દ્રવ્ય ગુણ પર્યાય નું સ્વરૂપ, એ દ્રવ્ય નો એક અંશ પરિપૂર્ણ થઈને રહે છે, પણ એ શાશ્વત અંશ છે. દ્રવ્ય પોતે શાશ્વત છે ને પર્યાય છે, પલટતો અંશ છે. એ પલટતા અંશ ઉપર દ્રષ્ટિ હોતી નથી, પણ જે શાશ્વત અંશ છે, દ્રવ્યનો જે શાશ્વત ભાગ છે એના ઉપર દ્રષ્ટિ એનો વિષય કરે છે, ને તે પરિપૂર્ણ એટલે શક્તિ એ પરિપૂર્ણ છે. પ્રગટ રૂપે પરિપૂર્ણ નથી, શક્તિમાં પરિપૂર્ણ છે. માટે શક્તિ એ પરિપૂર્ણ હોવાથી એમાં કઈ વિરોધ હોતો નથી. એક પલટતો અંશ છે ને એક શાશ્વત અંશ છે. એ શાશ્વત અંશ એ દ્રવ્ય પોતે છે, એનો પર્યાય છે, એ દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ થાય છે, માટે એમાં વિરોધ આવતો નથી. દ્રવ્ય દ્રષ્ટિ એનો વિષય કરે છે, અને જ્ઞાનમાં એ બધું જણાય છે. જ્ઞાનમાં એ બધું દ્રવ્ય ગુણ પર્યાય બધું જ્ઞાનમાં જણાય છે, અને એ પરિપૂર્ણ એટલે શક્તિરૂપ પરિપૂર્ણ છે. જો પ્રગટ રૂપે પ્રગટ પરિપૂર્ણ હોય તો એમાં વિરોધ આવે. પ્રગટ પરિપૂર્ણ નથી, શક્તિ રૂપે પરિપૂર્ણ છે, અને શાશ્વત છે, માટે દ્રષ્ટિ એનો વિષય કરે છે, અને શાશ્વતના અંશ ઉપર જ જોર દઈને તે આગળ જાય છે. જે શાશ્વત હોય એના ઉપર દ્રષ્ટિ થંભે છે, પલટતા ઉપર દ્રષ્ટિ થંભતી નથી. દ્રષ્ટિ એ પર્યાયને ગૌણ કરે છે, અને જ્ઞાનમાં એ બધું જણાય છે. એટલે બીજા અંશને કઈ શૂન્ય થવું પડતું નથી. એ તો દ્રવ્યનું સ્વરૂપ જે છે તે છે, દ્રવ્યનું પર્યાય એને એનો વિષય દ્રવ્ય દ્રષ્ટિ એનો વિષય કરે છે, માટે એ શક્તિ રૂપે પરિપૂર્ણ છે. એમાં કઈ વિરોધ નથી, એમાં કઈ એને શૂન્ય થવું પડતું. દ્રષ્ટિ એને જાણી દ્રષ્ટિનો વિષય છે, શ્રદ્ધા બરાબર કરે છે એના ઉપર, કે જે શાશ્વત છે એના આશરે જ પર્યાય પ્રગટ થાય છે. એને શૂન્ય થવું પડતું નથી, ઉલટાની પર્યાય નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. એનો આશ્રય લેવાથી નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. એક શ્રદ્ધા પરિપૂર્ણ વિષય દ્રવ્યનો વિષય કરે છે, એ દ્રવ્ય દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરે છે, એના આશ્રય પર્યાય ઉલટી પ્રગટે. જેમ શ્રદ્ધા હોય તો પણ ચારિત્ર બાકી રહે છે, એમાં કઈ વિરોધ આવતો નથી. પેલા શ્રદ્ધા પરિપૂર્ણ થાય છે, દ્રવ્ય દ્રષ્ટિ પરિપૂર્ણ હોય છે, અને ચારિત્ર બાકી રહે છે, એવો ક્રમ પડે છે, માટે એમાં કઈ વિરોધ આવતો નથી. દ્રવ્ય દ્રષ્ટિના બળે જ આગળ જાય, અને તે શક્તિરૂપ છે, માટે એમાં કઈ વિરોધ આવતો નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું છે.
જય હો વિજય હો ભગવતી.
વાહ કરલો.